તારીખ 24/5/1983 શ્રી પરમા ગમસાર બોલ નંબર 250 અને 251 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 109
પુણ્ય પુણ્ય કરીને અજ્ઞાની પુણ્યની મીઠાશ મળે છે, પણ પુણ્યની મીઠાશ તો એમ ખૂન કરે છે. અજ્ઞાન ભાવે જીવને પુણ્યની મહત્તા છે. ધર્મના સ્વરૂપથી અજાણ હોવાથી, વિતરાગી ધર્મના સ્વરૂપથી અજાણ હોવાથી, પુણ્યને જ ધર્મ માનનારા પુણ્યની મહત્તા કરે છે અને એ પુણ્ય પરિણામ કરે છે, ત્યારે પુણ્ય કર્યાનો એ સંતોષ પકડે છે અથવા આત્મકલ્યાણ કર્યું હોય એમ માને છે, એમ શ્રદ્ધે છે અને એને રૂચે છે. વાસ્તવિકતા એ છે કે આત્મા જે વિતરાગ સ્વરૂપ છે, એ વિતરાગી તત્વથી રાગાદી પુણ્યભાવ છે તે અન્ય તત્વ છે. મિથ્યાત્મનું સ્વરૂપ એ છે કે અન્ય તત્વમાં અન્ય તત્વ માનવું, અન્ય તત્વમાં અન્ય તત્વ જાણવું એ મિથ્યાત્મનું સ્વરૂપ છે. રાગાદી પુણ્યભાવ જે અન્ય તત્વ સ્વરૂપ છે, આત્મા વિતરાગ સ્વરૂપ છે તેનાથી જે અન્ય તત્વ છે, તે અન્ય તત્વને પોતારૂપ માનવું, પોતા સ્વરૂપ કરવું, પોતાનું કરીને જાણવું એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વથી જન્મ મરણ થાય છે, એટલે એમ કહે છે કે એ પુણ્યની મીઠાશ તો એનું ખૂન કરે છે. એના જ્ઞાન અને આનંદ પ્રાણને એ હણે છે, તેથી ખૂન કરે છે એમ કહેવામાં આવ્યું છે. જો આખા જગતથી બિલકુલ જુદી વાત છે. જગતમાં પુણ્યને જ ધર્મના ક્ષેત્રમાં સર્વસ્વ માનવામાં આવે છે અને એ પુણ્ય પરિણામનો ઝંડો લઈને લોકો ફરે છે કે અમે ધર્મ કરીએ છીએ, ધર્મ કરીએ છીએ, ઘણો ધર્મ કર્યો. પછી અનેકવિધ પ્રકાર છે એના, પણ એ તમામ પ્રકારના સુહરાગ છે જેને તત્વ દ્રષ્ટિએ પુણ્ય તત્વ કહેવામાં આવે છે. નવ તત્વમાં એમાં પુણ્ય તત્વમાં આવી જાય છે. એ અન્ય તત્વ છે, એને અને આત્માને ખરેખર તો વિરુદ્ધતા છે. વિતરાગને અને રાગને તો ખરેખર વિરુદ્ધતા છે. એ વિરુદ્ધતા જાણવાને બદલે એની સાથે જ આત્મબુદ્ધિ કરે, એ પુણ્ય તત્વમાં જ આત્મીયતા કરે, આત્મબુદ્ધિ કરે, તો એમાં આત્મા હણાય છે. એમાં આનંદનું જ્ઞાન ને આનંદનું હણવું થાય છે. પુણ્ય પુણ્ય બે શબ્દ લીધા છે ને, એમાં આકરું શું છે? જે જેમ છે એમ જાણવું છે. અત્યાર સુધી ભૂલો પડેલો જીવ એમ વિચારે કે ખરેખર પરિસ્થિતિ, વસ્તુ સ્થિતિ શું છે, એટલી જિજ્ઞાસાથી વિચારે તો એને એમ કહે છે કે ભાઈ તું અહીંયા ભૂલો છો. પુણ્યભાવ તે જે કર્યા એ પુણ્યભાવમાં તારી ભૂલ થઈ છે, એમાં ધર્મ માનવા સંબંધીની તારી ભૂલ થઈ છે. એ મીઠાશ વેદવા જેવી નથી. મૂળ તો શું છે કે જે ધર્મના પરિણામ છે એમાં જે આત્માની શાંતિ છે અને જે વિતરાગતાની નિર્દોષતા અને પવિત્રતા છે એને જીવે જાણી નથી, તેથી પુણ્યના કષાય સહિતના પુણ્યના પરિણામ જે સ્વકષાય પરિણામ છે, શુભ રાગ પણ રાગ કષાય પરિણામ છે, એમાં જીવ મમત્વ કરે છે, એ અજ્ઞાન ભાવે મમત્વ કરે છે. મીઠાશ ક્યારે વેદે છે જીવ? કે એમાં એને મમત્વ થાય છે, પોતાના વિતરાગ સ્વરૂપમાં અહમપણું મમપણું મમત્વપણું થતું નથી, તેથી તે પુણ્યની મીઠાશમાં પુણ્યભાવમાં એ મમત્વ કરે છે. એ એના સ્વરૂપના અજ્ઞાનને જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે. પુણ્યભાવની મીઠાશ અને પુણ્યભાવમાં મમત્વ છે એ સ્વરૂપના અજ્ઞાનને પ્રસિદ્ધ કરનારા પરિણામ છે. જે કોઈ જીવ પુણ્યમાં મમત્વ કરે છે એના વિષયમાં પરીક્ષા કરવાની જરૂર નથી, આવશ્યકતા નથી કે એને આત્મજ્ઞાન છે કે નહીં. આત્મજ્ઞાન હોય એને એ પ્રકાર આવતો નથી, અને જેને આત્મજ્ઞાન છે એ તો શુભાશુભને છેદીને વિતરાગી ધર્મમાં વિકાસ કરતો હોવાથી એને પુણ્ય પરિણામમાં મમત્વ આવતો નથી. પુણ્યની મહિમા કરે છે, મીઠાશ કરે છે, આ પુણ્ય પુણ્ય બે શબ્દ વાપરે એની મહત્તા સૂચક છે. જેને એની મહત્તા આવે છે એ વારંવાર એને જ મુખ્ય કરે છે. જેને પુણ્યની મહત્તા છે એને આત્માની મહત્તા નથી. રાગની જેને મહત્તા છે એને રાગ રહિત આત્મતત્વની એને મહત્તા નથી, એમ સ્પષ્ટ થાય છે. તેથી જે પુણ્યના હિમાયતી છે તે વિતરાગતાને ગૌણ કરનારા છે, અને જે વિતરાગી ધર્મ કરવાના હિમાયતી છે એ પુણ્યને ગૌણ કરી જાય છે. એને પુણ્ય પરિણામ થાય છે ખરા, પણ એ પુણ્ય પરિણામને એ ગૌણ કરે છે. અહીંયા કહે છે કે પુણ્ય પરિણામ તને થાય હશે ખરા, જ્યાં સુધી છદમસ્ત છો, સાધક અવસ્થામાં પણ વિતરાગતા અધૂરી છે, પૂરેપૂરી વિકાસ પામેલી નથી, ત્યાં સુધી જે કચાશ છે અલ્પતા છે એમાં પુણ્યના પરિણામ થશે ખરા. પણ એની મીઠાશ વેદી એ બીજી વાત છે, પુણ્ય થવું એ બીજી વાત છે, અને પુણ્યની મુખ્યતા થવી એની મીઠાશ થવી એ બીજી વાત છે. તદ્દન એની કાંઈ કિંમત નથી એમ. પુણ્યની કેમ કિંમત નથી કે એના ફળની પણ કિંમત નથી. પુણ્યની એટલા માટે કિંમત નથી કે પુણ્યના ફળના કારણરૂપ પુણ્ય છે. પુણ્યભાવ તો પુણ્યફળના કારણરૂપ છે. તો જગતમાં જે જીવો તીવ્ર પાપના પરિણામ કરે છે અથવા તીવ્ર પાપી ગણાય છે, હલકા અને નીચ પરિણામવાળા જે જીવો છે એવા પાપીમાં પાપી જીવને એ પુણ્યના ફળનો સંયોગ તો જોવામાં આવે છે. માંસ ખાય, દારૂ પીએ, અનેક પ્રકારના તીવ્ર હિંસાત્મક ઉદ્યોગો કરે, ઘણા પાપના પરિણામ કરે, એવા જીવને પણ પુણ્યનો ફળરૂપ સંયોગો તો જોવામાં આવે છે. તો એની કિંમત શું? એની તો ખરેખર કોઈ કિંમત આંકવી જોઈએ નહીં. એ તો પાપી પ્રાણીઓને હોય છે પુણ્યના ફળ તો. એની શું કિંમત? એની કોઈ કિંમત આ જગતમાં નથી. મોક્ષ માર્ગમાં આત્માને, આત્માનું મહત્વ અને આત્માની મુખ્યતા અને આત્મધર્મની મુખ્યતા એટલી છે કે પુણ્ય પાપ અને પુણ્ય પાપના ફળની કાંઈ કિંમત જ આપવામાં આવી નથી. તેથી મોક્ષ માર્ગી જીવે, મોક્ષાર્થી જીવે, પુણ્ય પાપના પરિણામની તો કિંમત આપવાનો સવાલ રહેતો નથી. પાપની મહત્તા કરવાનો તો પ્રશ્ન છે જ નહીં, વિવાદાસ્પદ જ નથી એ તો. પણ પુણ્ય પરિણામને, પોતાના પુણ્ય પરિણામની પણ એને કદી મહત્તા કરવી નહીં અને એ પુણ્ય ભાવમાં એને મમત્વ ન કરવું, એમ ઉપદેશ છે. વિતરાગોનો એ ઉપદેશ છે કે રાગની મહત્તા ન કરવી, વિતરાગતાની જ મહત્તા કરવી અને રાગની મહત્તા ન કરવી. પાપની મહત્તા તો કરવાનું કોઈ ધર્મ કહેતો નથી. વિતરાગ ધર્મ તો કહે જ છે ને. ઇસ્લામ જેવા ઇસ્લામ ધર્મમાં પણ પાપ ન કરવું એવું તો ચોખ્ખું લખેલું હોય છે. પછી ભલે કોઈને કોઈ બાને પાપ ઘૂસી જાય છે ત્યાં, પણ પાપ ચોખ્ખું પાપ કરવું એવું તો કોઈ કહેતું નથી. તો સર્વોત્કૃષ્ટ ધર્મ છે જ્યાં પુણ્યને પણ પાપમાં ખતવામાં આવે છે, ત્યાં ચોખ્ખું પાપ કરવાની વાત હોય એ વાત તો સ્વપ્ને પણ વિચારવા જેવી નથી. હે, થઈ જાય તો એનો ખેદ થવો જોઈએ, થઈ જાય એટલે એનો બચાવ ન કરવો જોઈએ કે અમે તો ગ્રહસ્થી છીએ અને ગ્રહસ્થમાં તો આટલું પાપ કરવું જ પડે. હે, એમ કરવા જતાં તો એ પાપ કરવાનો અભિપ્રાય થઈ જશે અને અભિપ્રાયનો મોટો દોષ ઉત્પન્ન થશે. આમાં શું છે, કોઈ પરિણામ થાય એની પાછળ આ જીવનો અભિપ્રાય શું છે એ વાત છે. આ જગતમાં જે કાંઈ પાપના પરિણામ જીવો કરે છે તેનાથી પણ તેને સુખ લેવાનો અને સુખ મેળવવાનો ભાવ છે કે બીજું કાંઈ છે. માણસ ધંધા વેપાર કરે છે, એકલા પાપના પોટલા છે, પ્રમાણિકતાથી કરે તો એવો, પ્રમાણિકતાથી તો અત્યારે ઓછા કરે છે, કોક જ કરે છે, પણ પ્રમાણિકતાથી કરે તો પણ એકલા પાપના પોટલા છે. પાપ નથી, પાપના પોટલા છે, ઢગલા બેન છે. હે, આ જીવિકા પૂરતું કરવું પડે એનો ખેદ હોવો જોઈએ, અભિપ્રાય ન હોવો જોઈએ. હવે એ જે પાપના પરિણામ થાય છે એની પાછળ આ જીવનો પોતાનો, દરેકને પોતાને એનો અભિપ્રાય શું છે એની પાછળ એ શોધી લેવું જોઈએ. શું હકીકત થઈ જાય એટલે નહીં, પણ એમ નહીં, એનું એને ક્યારે છૂટું આમાંથી એવા એને પરિણામ રહેવા જોઈએ. આમાં આગળ વધુ એવા પરિણામ ન રહેવા જોઈએ, પણ આમાંથી હું ક્યારે છૂટું એવા પરિણામ રહેવા જોઈએ. શ્રીમદજી એક જગ્યાએ મુમુક્ષુઓને માર્ગદર્શન ઘણા પ્રકારે આપ્યું છે, એમાં એક જગ્યાએ એક વાત એવી કરી છે કે ભાઈ તું તને પૂછજે કે જો તને વિશેષ રળવાની જરૂર ન હોય, એટલે આ જીવિકા પૂરતી વ્યવસ્થા પૂર્વ પુણ્યના કર્મના ઉદય ગોઠવાયેલી હોય, એવો પૂર્વ કર્મ હોય કે જેથી ગોઠવાયેલી હોય, તો તું કોના માટે ને શા માટે કરે છો એ તને તું પૂછજે. તું તને પૂછી લેજે, હવે તું કોના માટે કરે છો ને શા માટે કરે છો, આની આમ કરવા પાછળ તારો અભિપ્રાય શું છે એ તું તારા અંતરંગને તપાસી લેજે. અને એ તપાસતા તને એમ લાગે કે આવશ્યકતા નથી, છતાં આ પ્રવૃત્તિ કરવાનો ભાવ થાય છે, તો તને તારું હિત કરવાની દરકાર આવી નથી, તારું કાર્ય તારે શીઘ્ર કરી લેવું જોઈએ એ ભાવના મૂળમાંથી નાશ પામી ગઈ છે ત્યારે તને આ પરિણામ થાય છે એમ તું એટલો વિચાર કરજો. આટલી વાત. ઘણી ઘણી વાતો સત્પુરુષો કરી ગયા છે એનું મૂલ્ય ન થાય, એની શું કિંમત થાય, એને અનંતા પાપથી બચાવે નહીં, અનંતા પાપના ફળના દુઃખથી પણ બચાવે. અહીંયા કોઈક એક જિંદગીનું સાજુ કરી દે ત્યાં એનો ગુલામ થઈને ફરે. અરે ભાઈ સાહેબ, તમે ન મળ્યા હોત તો અમે તો હજી ભીખ ભેગા થઈ ગયા હોત. અત્યારે આ જે કાંઈ સાહેબીને છે એ બધું તમારે મહેરબાનીનું કારણ છે એમ કે તમે કયો એ કરવા તૈયાર છો. પણ આવા સન્માર્ગે ચડાવનાર અને માર્ગથી બચાવનાર સત્પુરુષો વટે માર્ગની જેમ માર્ગનો નિર્દેશ કરીને ચાલ્યા ગયા છે, પોતે માર્ગે પીડ્યા છે અને માર્ગને સામે આંગળી ચીંધતા ગયા છે. જો આ માર્ગ છે, આ બાજુ માર્ગ છે, આમ ચાલજે, આમ ચાલજે, આમ ચાલજે. કહે છે કે ભાઈ, મોક્ષ માર્ગમાં પુણ્ય પુણ્ય એમ કરીને પુણ્યની મહત્તા કરવા જેવી નથી, અને એ પુણ્યના પરિણામ થાય તો એની મીઠાશ પણ વેદવા જેવી નથી. એ મીઠાશ તો મમત્વને કારણે આવે છે, જ્યાં મમતા છે ત્યાં એને મીઠાશ લાગે છે. એ તો આત્માનું ખૂન કરે છે. એટલે આત્માના જે ભાવ પ્રાણ છે, નિર્મળ જ્ઞાન ને આનંદ છે, પવિત્રતા આદિ ધર્મ છે, એને છેદે છે. મિથ્યાત્વ ભાવ તે કસાયખાનું છે. અહીંયા કોઈ કતલખાનું માંડે તો અરેરાટી કરે, અરે રે, રોજના કેટલા પ્રાણીઓના પ્રાણ હરે છે. અહીંયા સમયે સમયે ક્ષણે ક્ષણે મિથ્યાત્વથી પોતાના પ્રાણને હણે છે, એના સામું જોતો નથી. પુણ્યની મીઠાશ કરીને, મીઠાશ વેદીને પોતાના જ્ઞાનને આનંદના પ્રાણને હણે છે, એની સામું જોતો. મિથ્યાત્વ ભાવ તે કસાયખાનું છે. એ મિથ્યાત્વનું પાપ સાત વ્યસનથી પણ અનંત ગણું છે. મોટું છે એટલે કેટલું છે? અનંત ગણું છે. બોલો. બીજા પાપ દેખાય છે બહારમાં, બીજા પાપ દેખાય છે. સાત વ્યસન લીધા છે ને, શિકાર છે, દારૂ છે, માંસ છે, એ પ્રકારના તીવ્ર પાપના પરિણામ છે. એ જીવોને પાપ તરીકે દેખાય છે. મિથ્યાત્વનું પાપ એથી અનંત ગણું છે, એ દેખાતું નથી. મૂળ વિષય જ આ છે. જૈન દર્શનમાં પાયાની જે વાત કરી છે એ આ વાત કરી છે કે મિથ્યાત્વ છે એક ભયંકર પરિણામ છે જીવને, કે જે અનંત અનંત કાળ જીવને જન્મ મરણના પરિભ્રમણમાં રખડાવે છે. એની ભયંકરતા સમજીને કોઈ પણ પ્રકારે, એટલે પૂરા ઉદ્યમથી, કોઈ પણ પ્રકારે એટલે જે પ્રકાર છે તે એક પ્રકારે પૂરા ઉદ્યમથી, પૂરા પ્રયત્નથી, આયુષ પૂર્ણ થાય એ પહેલા એને મિથ્યાત્વનો અભાવ કરવો, એ પરિણામનો છેદવા જોઈએ. અને આત્મા જે મૂળ સ્વરૂપે છે એનો શ્રદ્ધામાં એને સ્વીકાર કરવો જોઈએ. અસ્તિ નાસ્તિક એક જ વાત છે. પોતાના મૂળ શુદ્ધ સિદ્ધ પદને સ્વીકારવું, એ છે એમ એની હૈયાતીને શ્રદ્ધામાં ગ્રહણ કરવી, અને એ ગ્રહણ થતા એ સિવાયના સર્વ તત્વોમાં અન્ય તત્વમાં મમત્વનો અભાવ થયો. એ પ્રકારમાં એને પૂરા પ્રયત્નથી આવવું જોઈએ, પૂરા ઉદ્યમથી રાત દિવસ પાછળ પડી જઈને એ સ્થિતિ એને પહોંચવું જોઈએ, નહીતર ભવ ભ્રમણ છે. એમાં ફરી ફરીને એ પ્રયત્ન કરવાની શુદ્ધ રહે બુદ્ધ રહે એ પરિસ્થિતિ જીવની રહેતી નથી. મોટા ભાગે તો એ પરિસ્થિતિ છે કે એનો વિચાર સુદ્ધા કરવા તૈયાર નથી. મનુષ્ય થયા પછી પણ બહુ ભાગ જીવોને તો પુણ્ય પાપના છેદ કરવાની ને વિતરાગી ધર્મને નિર્દોષતા પ્રાપ્ત કરવાની વાત રૂચતી નથી, સાંભળવી રૂચે નહીં. અમે કરીએ છીએ કરવા દો, અત્યારે અમારે આ જ કરવું છે, આ સર્વસ્વ થઈ પડ્યું છે. વર્તમાનમાં જે એના ઉદયિક ભાવ છે એવા સર્વસ્વપણે એ કરે છે જીવ કે એને બીજું કરવું રૂચતું નથી, એ પરિસ્થિતિ થાય. કહે છે કે મિથ્યાત્મનું પાપ સાત વ્યસનથી પણ અનંત ગણું છે. સાતમાંથી એક વ્યસન હોય તો પણ નિંદવામાં આવે છે. સાતમાંથી એક માણસ જુગાર, સાતમાંથી જુગારનું એક વ્યસન. વ્યસન એટલે લઠ, એટલે એ વૃત્તિ છે, એ ફરી ફરીને એવી પ્રકૃતિ વળ ખાઈને આવે કે એને એ જુગારીના વિના ચેન પડે નથી. પછી લોકો નિંદે, જુગારી માણસ છે, જુગારી માણસ છે એટલે પાપી જીવ છે એમ કરીને એ નિંદવામાં આવે છે. મારે કહે છે કે આ મિથ્યાત્મનું પાપ તો એ સાત વ્યસનથી પણ અનંત ગણું છે. એની એની જેટલી વાસ્તવિકતા એ એની જે સ્થિતિ સમજવી જોઈએ, એ ન સમજાય ત્યાં સુધી એનાથી હટવાનો એને મટાડવાનો ઉદ્યમ પણ ન જાગે. જે પ્રયત્ન વિશેષ થવો જોઈએ, ખાસ પ્રયત્ન થવો જોઈએ, એ પ્રયત્ન એને એની ભયંકરતા ભાષે નહીં અને વિતરાગી ધર્મની કિંમત સામે ભાસે નહીં. આનાથી દુઃખ કેટલું ને આનાથી સુખ કેટલું, આ અનિષ્ટ કેટલું ને આ ઈષ્ટ કેટલું, એ તુલના થાય નહીં ત્યાં સુધી કોઈ પણ પ્રકારે એનો પ્રયત્ન છે એ યોગ્ય સ્થાનમાં યોગ્ય દિશા પકડે નહીં. આ પરિસ્થિતિ છે, વાસ્તવિક પરિસ્થિતિ છે. તેથી એમ કહે છે કે મિથ્યાત્મનું પાપ સાત વ્યસનથી પણ અનંત ગણું છે. ઘણું મોટું છે એમ નહીં, અનંત ગણું છે એમ કહે છે. એક ગણું, બે ગણું, ડબલ ડબલ છે, ચાર ગણું છે, દસ ગણું છે, સો ગણું છે, હજાર ગણું છે એમ નહીં, લાખ કરોડ સંખ્યાની બહાર જાય છે, અસંખ્યાથી પણ બહાર જાય છે, અનંત ગણું છે. કેમ કે અનંત 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 અનંતના અનંતાનુબંધીના જે પરિણામ થાય છે અને અનંતાનુબંધીના જે બંધ થાય છે એની ભયંકરતા એવી ભયંકર છે કે એનું જો ચલચિત્ર આ સિનેમા દેખાડે છે એને દેખાડવા અમે તો સ્વપ્ને પણ કોઈ એને ઈચ્છે નહીં. જગતના હોસ્પિટલમાં જાય બધા વર્ડમાં આટો મારે તો ખબર પડે કે આ મનુષ્ય પ્રાણીને પણ અસાતાના પ્રકારને કેટલી વેદનાના પ્રકાર છે. મોટી હોસ્પિટલ સારી બાંધી હોય એમાં આટો મારે તો ખબર પડે છે કેવી રીતે હાથ પગ ભાંગે છે ને કેવા કેવા ઓપરેશન થાય. જન્મ મરણના દુઃખ તો એથી મોટા છે, આ તો એથી સામાન્ય છે, પણ જન્મ વખતના અને મરણ વખતના દુઃખ તો એનાથી ઘણા છે. એવા એ તો મનુષ્ય પ્રાણીના તિર્યંશોના દુઃખનો પાર નથી. તરસ લાગે અને પાણી ન મળે, ભૂખ લાગે અને આહાર ન મળે, ન મળે એમની મારણ તાળણ છેદન ભેદન અનેક પ્રકારે છૂંડો બોલાઈ જાય, ચેપો બોલાઈ જાય એવી રીતે પ્રાણનો નાશ થાય. આ કીડી ભૂકડીઓ ચાલતા ચાલતા પગ પડે એનો હુંડાય, કેવી દશા થાય છે એ વગેરે પ્રકારે જુએ તો એ સ્વપ્ને પણ એ મિથ્યાત્મના કારણે આ બધું ઉભું છે. આટલી જે પરંપરા છે એ મિથ્યાત્મના કારણે છે. મૂળ એનું છે એ મિથ્યાત્મ છે ને એ ગાંઠ જ્યાં સુધી ન છેદાય ત્યાં સુધી એમાંથી ફણગા ફૂટ્યા જ કરે છે પુણ્યપાપના. એક પુણ્યપાપના પરિણામને છેદવાનો ઉપાય મિથ્યાત્મનો અભાવ કરીને વિતરાગી ધર્મ પ્રગટ કરવો, એ એક જ ઉપાય છે. અને પૂરા પ્રયત્નથી જેમ તે ધર્મ કરવા માટે જે જે પ્રકારે બોધ ઉપદેશ સૂચના માર્ગદર્શન જે શબ્દમાં કહીએ આજ્ઞા કરવામાં આવી છે એ આજ્ઞાને શિરસાવંજ માથે ઉપાડવામાં ન આવે ત્યાં સુધી કોઈ પ્રકારે એનું આરાધન અને આદર હું થઈ શકતો નથી. એ અનંત ગુણું મિથ્યાત્મનું પાપ છે તેનું જે પોષણ કરે છે, મિથ્યાત્મનું પોષણ કરે છે તેણે કસાયખાના માંડ્યા છે. એને એક કસાયખાનું નથી માંડ્યું, એને ઘણા કસાયખાના માંડ્યા છે. પુણ્યથી અને પુણ્યના ફળથી જે સુખ નો અભિપ્રાય છે, સુખની જે શ્રદ્ધા છે એને કતલખાના મંડાવશે. જેણે કતલખાનું માંડ્યું છે એને શું વિચાર્યું છે કે આનાથી મને સંયોગો અનુકૂળ સંયોગોની વૃદ્ધિ થાય છે, પ્રાપ્તિ થાય છે અને વૃદ્ધિ થાય છે, માટે આ કરવા જેવું છે. સિદ્ધાંત તો એક સરખો થઈ ગયો, પ્રવૃત્તિમાં વિશેષતા થઈ ગઈ. કેમ થઈ ગઈ કે અંદરમાં જે સિદ્ધાંત પકડ્યો હતો અને અભિપ્રાય થઈ ગયો હતો એના કારણે આ બધું થવા લાગ્યું. એમાં પછી એને આત્મનું પાપ કરવાનું ફળ શું એનો વિવેક રહેતો નથી. જેમ મિથ્યાત્મનું ફળ નિગોચ છે, આ તો સમજી શકાય એટલે દ્રષ્ટાંત દેવાય છે, પણ ખરેખર તો મિથ્યાત્મનું ફળ નિગોદમાં રહેવું તે છે. કેટલો કાળ જીવ નિગોદમાં રહે છે? અનંત કાળ નિગોદમાં રહે છે. એ મિથ્યાત્મના ફળમાં જાય છે. સાત વ્યસનના પાપના ફળમાં તો જીવ નરકમાં જાય છે. ઘણાને તો એ ખબર નથી આપણા જૈનમાં કે નિગોદનું દુઃખ વધારે કે નરકનું દુઃખ વધારે. બહારમાં ઓલો પ્રતિકૂળતાઓના દેખાવ ચોખ્ખા દેખાય એવા છે ને, ઇન્દ્રિય જ્ઞાનથી સમજાય એવા નરકના દુઃખના, એટલે જીવ એમ માને છે કે નારકીમાં દુઃખ વધારે છે. નારકી કરતા અનંત ગુણનું દુઃખ તો નિગોદમાં છે. પ્રચુર કષાય કલંકના પરિણામ છે ત્યાં. એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ થાય એટલા ટૂંકા આયુષમાં એ અનંતકાળ પર્યંત મિથ્યાત્મ નિગોદમાં જ જન્મ મરણ થાય એવા આયુષને બાંધે છે, એટલે કે એવા પરિણામ કરે છે. નિગોદમાં જન્મે નિગોદમાં જ મરે, નિગોદમાં જન્મે નિગોદમાં જ મરે એવા જ એ નિગોદના ભાવ કરે છે. અને એ ભાવથી છૂટવા માટે એની પાસે કોઈ બુદ્ધિ વિવેક શાંત કાંઈ એને અવકાશ રહેતો નથી, એટલે અનંત 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 કાળ એમાં એ કાઢે છે. સદવસ્થનો તો કાળ ઓછો છે, બહુ અલ્પકાળ છે, વધુમાં વધુ 2000 સાગર છે. એ તો ઉત્કૃષ્ટ કાળ છે. કાતું નથી એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. એવું મિથ્યાત્વનું ઘણું મૂળ ઊંડું જાય છે અને એ મિથ્યાત્વ ભયંકરમાં ભયંકર, આ વિશ્વમાં કોઈ ભયંકર હોય તો એ મિથ્યાત્વ છે એમ એને સમજાય જવું જોઈએ. તો એ કોઈ પણ પ્રકારે એનો ત્યાગ કરવાનો, એનો અભાવ કરવાનો પ્રયત્ન કરે, બીજા બધા કામ છોડીને અથવા છોડીને એટલે ગમ કરીને, કે જેમ બીજું થવું હશે તેમ થશે, આ કાર્ય તો મારે કરવું કરવું ને કરવું છે. એટલે મિથ્યાત્વનું પોષણ થાય એ દિશામાં તો અત્યંત અત્યંત સાવધાની રહેવી ઘટે છે એમ કેમ છો. મિથ્યાત્મનું પોષણ થાય એ દિશામાં તો અત્યંત અત્યંત સાવધાની રહેવી ઘટે છે. અગ્રહિત મિથ્યાત્મ અનાદિનું ચાલું છે, મનુષ્ય પર્યાયમાં આવીને ગ્રહિત મિથ્યાત્મનો પ્રસંગ ઉભો થાય છે અને તે ધર્મના બહાને ને ધર્મના નિમિત્તે થાય છે. એટલે એ વિષયમાં ગુરુદેવ શ્રીએ અનંત કરુણા કરીને એ વાતને સ્પષ્ટ કરી છે. આ પુણ્ય પુણ્ય કરીને મીઠાશ વેલે છે ને, એ પુણ્ય કરે છે એમાં પુણ્ય તત્વને બુદ્ધિપૂર્વક જે કલ્યાણનું કારણ માને છે, મોક્ષનું કારણ માને છે, આત્માના હિતનું કારણ માને છે, તે ગ્રહિત થાય છે. અન્ય મતમાં અને બીજા ફેરફારમાં તો ગ્રહિત મિથ્યાત્વ થઈ જ જાય છે. જૈન દર્શનમાં પણ બીજા ફેરફાર કરે તો ગ્રહિત મિથ્યાત્વ થઈ જાય છે, અન્ય મતમાં તો સ્થૂળ ગ્રહિત મિથ્યાત્વ છે, પણ કહેવાતા જૈન દર્શનમાં એ રહે અને સનાતન જે માર્ગ ચાલ્યો આવે છે એમાં ફેરફાર કરે તો પણ એને ગ્રહિત મિથ્યા દર્શનનો પ્રસંગ ઊભો થઈ જાય. આવો વિષય છે અગ્રહિત. ગ્રહિત તો એટલે સ્થૂળ મિથ્યાત્વ થઈ ગયું, ત્યાં તીવ્ર મિથ્યાત્વ થઈ ગયું. અહીં તો અગ્રહિત છૂટીને મોક્ષ માર્ગમાં આવે એ પ્રકારે એને ગ્રહણ કરવો જોઈએ. એટલી હદે આવવાની વાત છે. દોષમાં ગ્રહિત મિથ્યાત્મા છે એ મિથ્યાત્મની તીવ્રતામાં આગળ વધે છે. મિથ્યાત બંનેમાં સમાન છે પણ તીવ્ર મિથ્યાત્મને કારણે એને સમ્યક દર્શનમાં આવવા માટે વધારે દૂર થયો છે. આટલો ફેર છે. સમ્યક દર્શન પ્રાપ્ત થવા માટે વધારે દૂર ગયો છે એમ કહેવું જોઈએ, અથવા સત્ય સ્વરૂપથી વધારે દૂર ગયો છે. અસત્યને વધારે દ્રઢ કરવામાં એના પરિણામ શ્રદ્ધાના કામ કરે છે. અસત્યને દ્રઢ કરવા માટે એમ વાત છે. હા, સમજણમાં પણ બહુ સાવધાની રાખવાનો વિષય છે કે જરાક બુદ્ધિથી ફેરફાર વાળું સમજે એટલે ગ્રહિતમાં ચાલ્યો જાય. એટલે તો આનંદ ગંજી એક બહુ પદ ગાયું છે એમાં એ વાત લીધી છે કે ધાર તરવારની સોહલી દોહલી ચૌદમાં જીનતણી ચરણ સેવા. આમ તો ચૌદમાં જીનની સ્તુતિ કરી છે. ચૌદમાં જીન શું નામ છે? ધર્મનાથ, અનંતનાથ. ચૌદમાં જીન અનંતનાથ ભગવાન, અનંતનાથ ભગવાનની સ્તુતિ કરતા એ વાત કરી છે. તો ત્રાસ મેળવવા માટે સર્વ તીર્થન કરો એ એક જ વાત કરી છે. પહેલા એ બીજી વાત કરી છે ને, ચૌદમાં એ બીજી કરી છે ને, ચોવીસમાં એ બીજી કરી છે, એમ તો છે. એક માર્ગે ચાલ્યા છે, એક જ માર્ગની વાત કરી છે. પણ એમ કહે છે કે એ વાત એટલી સહેલી નથી, જરાક ફેરફાર કરવા જાય, એટલે કે એક આત્મામાં શ્રદ્ધાએ જ્ઞાને અને આચરણે કરીને આવવાનો પ્રયાસ ન કરે તો બાર જશે. અનાત્મ તત્વ ઉપર એનું ભજન જશે. એ અનાત્મ તત્વ ઉપર બુદ્ધિપૂર્વક ગયો એટલે ગ્રહિત કહી દીધું, સમજીને ચાલ્યો એટલે એને ગ્રહિત કહી દીધું એમ કે છે. અણસમજણે ચાલે તે ગ્રહિત છે ને સમજીને ચાલે તે ગ્રહિત છે. એને બુદ્ધિ યોગ્ય રીતે લગાવવી જરૂરી હતી. જ્યારે એને બુદ્ધિ લગાવવાની તક મળી છે ત્યારે એટલી વાત છે. મિથ્યાત્વી મિથ્યાત્વી ધર્મના કાર્ય કરતો નથી, પુણ્યના કાર્યો કરે છે. મિથ્યાત્વીને ધર્મ નહીં હોવાથી તે ધર્મના કાર્યો કદી કરતો નથી, કરી શકતો નથી. પુણ્યના જે કાર્યો કરે છે, હવે પોતાના પુણ્ય પરિણામથી જેને ખસવું છે, પોતાના પુણ્ય પરિણામને છેદીને જે વિતરાગી ધર્મમાં આવવા માગે છે, તે બીજાના પુણ્ય પરિણામને કઈ રીતે અનુમોદે, એને અનુમોદન કરવાનો પ્રશ્ન રહેતો નથી. આમ વાત છે. જે પોતે ન કરે એ બીજાને કરાવે કે અનુમોદે, એ વાત ક્યારે. એને એમ કહે કે ભાઈ, તમે આ જે કાંઈ પ્રશસ્ત કાર્યો કરો છો, શુભ કાર્યો કરો છો અથવા પ્રશસ્ત કાર્ય કરો છો, તો એ પ્રશસ્ત કાર્ય પુણ્યબંધના કારણ છે એમ જાણજો, અને એને કદી તમે ધર્મ માનશો નહીં, નહીંતર તમે મિથ્યાત્મમાં, ગ્રહિત મિથ્યાત્મમાં ફસાઈ જશો એમ એને સ્પષ્ટ સમજણ આપે. પણ એને ધર્મ માનીને માની મનાવીને કે અનુમોદીને એ પ્રકારે પ્રવૃત્તિ કરે નહીં. એમ ભેળસેળ છે, એમ નામ જ ગડબડ છે બધી. નામ જૈન દર્શન અને અંદર ભેળસેળ. ચોખા ઘીના વેપારમાં વેજીટેબલ ભેળવી દઈએ, એના કરતા વેજીટેબલનું ચોખ્ખું પાટલું મૂકીને બેઠો એ હારો. એને છેતરાવાનું તો નહીં, સમજીને આવે છે માણસ. ભેળસેળ વાળું કામ કરે એ તો કઈ યોગ્ય નથી. ચોર છે એ શરાફની દુકાનનું પાટલું લગાવીને બેસે, લોકો છેતરાઈ જાય, એ તો ખોટું જ છે ને. ભગવાનનું, અર્યંતનું, વિકરાગદેવનું, જિનેન્દ્રદેવનું, તીર્થંકરનું નામ લેવું, અને તીર્થંકરે કહ્યું એ માર્ગથી ઊંધે ચાલવું, પોતે છેતરાઈ જવું ને બીજાને છેતરાવવામાં મોઢાગળ થવું, મુખ્યતા કરવી, એ તો આત્માને ઘણા નુકસાનનું કારણ છે. બસો એકાવન. પર્યાય દ્રષ્ટિ વાળો જીવ દયા, દાન, પૂજા, ભક્તિ, યાત્રા, પ્રભાવના આદિ અનેક પ્રકારના શુભ ભાવોનો કરતા થઈ બીજા કરતા પોતે કાંઈક અધિક છે એવો અહંકાર કરતો થકો મિથ્યાત્વ ભાવને દ્રઢ કરે છે, અને નિશ્ચય સ્વરૂપ મોક્ષ માર્ગને લેશ માત્ર પણ જાણતો નથી. નાડ પકડી છે. ધર્મના ક્ષેત્રમાં જીવ મિથ્યાત્વ ભાવને કેવી રીતે દ્રઢ કરે છે એ કહે છે. માણસને એમ થાય કે આવું બધું ન કરીએ પછી હવે અમારે કરવું શું, જો દયાદાન, પૂજા, ભક્તિ, યાત્રા ને પ્રભાવના ન કરીએ તો અમારે કરવું શું. ભાઈ, તારે સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામે પરિણમવું, અંદરમાં વિતરાગી ધર્મના પરિણામે પરિણમવું, આ કરવા જેવું છે, આ કર્તવ્ય છે. બીજું કરવા જેવું છે એ વાત છે, બીજા પરિણામ બારમાં આવા થાય મુખ માર્ગમાં તો પણ મોક્ષ માર્ગી જીવોએ તેનો અભાવ કરીને સિદ્ધાલયમાં પહોંચવાનો પ્રયત્ન કરીને પહોંચ્યા છે, એમ છે કે નહીં? જે સિદ્ધ પરમાત્મા કરે છે તે તારે કરવું. શું? સિદ્ધ પરમાત્મા જે કરે છે તે તારે કરવું. ભગવાન કરે છે તે તારે કરવું કે ભગવાન ન કરે છે તે તારે કરવું? સિદ્ધ પરમાત્મા દયા દાન પૂજા ભક્તિ યાત્રા ને પ્રભાવના કરે છે કે નથી કરતા? પહેલા કરતા હતા કે હા પહેલા કરતા હતા, એ કરતા કરતા એને છોડ્યા કે વધાર્યા? કે છોડ્યા. બસ તો તું અત્યારે કરતો હો તો તું પણ એને છોડી દે. છોડીને છોડી દે એટલે તારા વિતરાગ ધર્મમાં તું લીન થા, વિતરાગી આત્મામાં લીન થા, એમ અહીંયા કહેવા માગે છે. પર્યાય દ્રષ્ટિ વાળો જીવ, તે પર્યાય દ્રષ્ટિ કહો કે મિથ્યા દ્રષ્ટિ કહો, પર્યાય દ્રષ્ટિમાં જીવને જે તે સમયે જે જે ઉદય ભાવની પર્યાય થાય છે તેવો તેવડો તેટલો હું, એમ પોતાના પોતાને તેવા ઉદય ભાવે એટલે રાગાદી ભાવે એટલે કે સકસાય પરિણામે એવો હું એમ પોતાને સ્થાપે છે તેને પર્યાય દ્રષ્ટિવાળો કહેવામાં આવ્યો છે. અથવા એ ક્ષણ ક્ષણની પર્યાય લીધી, ચાર ગતિમાં જે પર્યાય જન્મ્યો છે તેવો હું, તે પણ પર્યાય દ્રષ્ટિ છે. અત્યારે હું મનુષ્ય છું, એમાં મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, રાજા છું, રંક છું, શેઠિયો છું, પંડિત છું, મૂર્ખ છું, ગૃહસ્થી છું, ત્યાગી છું, એવા જેટલા કોઈ ઉદય ભાવરૂપ સ્થિતિના પરિણામ છે એવો છું, એ બધું પર્યાય દ્રષ્ટિમાં જાય છે. એ પર્યાય દ્રષ્ટિ કહો કે મિથ્યા દ્રષ્ટિ કહો, બધું વિકાસ છે. એવો જીવ દયાદાનના પરિણામ કરે ત્યારે એનો કર્તા થાય છે, પૂજા ભક્તિના પરિણામ થાય ત્યારે એનો કર્તા થાય છે. તે યાત્રા પ્રભાવના વગેરે અનેક પ્રકારના શુભ ભાવો થાય, તે શુભ ભાવોનો કર્તા થાય છે. કર્તા થાય છે એટલે શું? અભેદ બુદ્ધિએ તેને હું કરું છું એવો એ અનુભવ કરે છે. મેં પૂજા કરી, મેં ભક્તિ કરી, મેં દયા પાળીને મેં દાન દીધું, એવા શુભરાગના પરિણામમાં અભેદ ભાવે એટલે કે પૂરા મમત્વથી, અભેદ ભાવે એટલે પૂરા મમત્વથી એ પરિણમે છે, ત્યારે એને કરતા થયો એવો અનુભવ થાય છે કે આ મેં કર્યા, એ મારું કાર્ય, એ મારું ઈષ્ટ કાર્ય, કર્તાનું ઈષ્ટ તે કર્મ, આ મારું ઈષ્ટ કાર્ય, ઈષ્ટ એટલે ભલું થવાનું કાર્ય અને એનો હું કરનારો. કર્તા કર્મ અભેદ તત્વમાં હોય છે, ભેદ જુદા જુદા તત્વમાં કર્તા કર્મની પરિસ્થિતિ નથી. હવે આ જે શુભના પરિણામ છે તે અન્ય તત્વ હોવા છતાં એનો કર્તા થાય છે, એનો અર્થ એ છે કે એમાં અભેદ બુદ્ધિ કરીને અભેદતા એ પરિણમે છે, પૂરા મમત્વથી પરિણમે છે. અને એ પરિણામમાં એવા મમત્વવાળા પરિણામ કરીને ઉલટાનો એના ઉપર જેમ શિખર ઉપર ધજા ચડાવે, જો અમારો ધજા ધ્વજ ફરકે છે એમ અહંકારનો ધ્વજ ફરકાવે છે પછી, કે હું બીજા નથી કરતા એવું હું કરું, બીજા હાથનું દાન નથી દેતા એના કરતાં હું દઉં છું એ વધારે છે પ્રમાણમાં, બીજા સ્વાધ્યાય કરવા આવતા નથી, હું તો રોજ સ્વાધ્યાય કરવા આવું છું. ઠીક, અહંકારનો ધજાગ્રહ બાંધે છે, ધજા ફરકાવે છે. એક તો પુણ્યના પરિણામમાં કરતા થઈને મમત્વ કરે છે અને એના ઉપર અધિકતા કરે છે કે બીજા કરતા હું વધારે સારો, એ અધિકાય કરે છે. બીજા કરતા પોતે કઈક અધિક છે એવો અહંકાર કરતો થતો મમત્વ અને અહમપણું ને મમપણું બે કરે છે. તે જીવ મિથ્યાત્વ ભાવને કરે છે એમને દ્રઢ કરે છે. ઠીક, પણ ભૂત સ્વાધ્યાય કરવા આવે ને મિથ્યાત્વને દ્રઢ કરે કે હા, સ્વાધ્યાય કરવા આવે ને વિપરીત બુદ્ધિ કરીને ગ્રહિત મિથ્યાત્મને દ્રઢ કરે, ગ્રહિત કરે ને ગ્રહિતને પણ એ દ્રઢ કરે. જાવું ક્યાં પણ હવે કે જાવું આત્મામાં, આ સિવાય બીજો કોઈ ઉપાય છે? એટલો એક બહુ સ્પષ્ટ ખ્યાલ કરવા જેવો આ વિષયમાં આ છે કે જેટલા કોઈ બહિર્મુખ પરિણામ છે, જેટલા કોઈ બહિર્મુખ ભાવ છે, તે આત્માના અંતર તત્વ સ્વરૂપથી ઉલટી દિશાના પરિણામ હોવાથી તે કર્તવ્ય છે એ વાત ધર્મના પ્રકરણમાં નથી. શું? આત્મા જે અંતર તત્વ સ્વરૂપ છે, પરમાત્મ તત્વ છે, સાક્ષાત સિદ્ધપદ છે, તે અંતર્મુખ પરિણામ દ્વારા અનુભવમાં આવે છે અને તેથી એકાંતે અંતર્મુખ પરિણામ કરવાનો આદેશ અને ઉપદેશ છે. વિતરાગ માર્ગમાં તો અંતર્મુખ પરિણામ કરવાનો ઉપદેશ છે. તે અંતર્મુખતા છોડીને જેટલું પણ બાહ્ય પરિણમન છે, બહિર્મુખ ભાવ છે, તે છોડવા જેવું છે અથવા કર્તવ્ય નથી, એટલી વાત સાવ સ્પષ્ટ છે. બે દિશા છે અંતર્મુખ અને બહિર્મુખની, એમાં અંતર્મુખ દિશામાં જ વળવું, આગળ વધવું, વિકાસ કરવો, પૂર્ણ થવું. બહિર્મુખતા છોડવી, એક સાથે ન છૂટે તો ક્રમશઃ પણ છોડવી, પણ શ્રદ્ધાન જ્ઞાનમાં એવી વાત સ્પષ્ટ છે કે કરવા જેવું નથી, જે છોડવા જેવું છે તે કરવા જેવું નથી. એટલે એમ કહે છે કે એવો અહંકાર કરતો થકો મિથ્યાત્વ ભાવને દ્રઢ કરે છે અને નિશ્ચય સ્વરૂપ મોક્ષ માર્ગ, નિશ્ચય સ્વરૂપ મોક્ષ માર્ગ એટલે અંતર્મુખ જે મોક્ષ માર્ગ અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે મોક્ષ માર્ગ, તેને લેશ માત્ર પણ જાણતો નથી, એનું એને તદ્દન અજ્ઞાન વર્તે છે એમ કહેવું છે. જે જીવ બાહ્ય પરિણામમાં અથવા શુભ પરિણામ થવાના કાળે કરતા થઈને પરિણમે છે, તે જીવ મોક્ષ માર્ગને જાણતો પણ નથી, ઓળખતો પણ નથી. કોઈ એમ કહે કે દયા દાન પૂજા ભક્તિ વગેરેના પરિણામ તો મોક્ષ માર્ગી જીવને જોવામાં આવે છે, મોક્ષ માર્ગી જીવ પણ એવા પરિણામ કરે છે એમ દેખાય છે, અમે પણ એવા પરિણામ કરીએ છીએ. એટલે એ બે પ્રકારના શુભ ભાવમાં બહુ મોટો અંતર છે. મિથ્યાદૃષ્ટિ જીવ કરતા થઈને કરે છે અને ધર્મીને મોક્ષ માર્ગી જીવને તે પરિણામ અકર્તા ભાવે થાય છે, કરે છે એમ વાત એને લાગુ પડતી નથી. કરવાનો અભિપ્રાય નથી છતાં પરિપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત નહીં થઈ હોવાથી પુરુષાર્થની કચાશને લઈને અસ્થિરતા ઊભી થતી હોવાથી તે અસ્થિરતામાં હે બુદ્ધિએ તેને થઈ આવે છે, કરવા છે એ પ્રકાર છે નહીં, થઈ આવે છે. એક માણસને દંડ આપો તો એ ભોગવે પરાણે દંડને, પણ એનો અર્થ એમ નથી કે એને એ શિક્ષા ભોગવવાની હોશ ને રસ છે એમ લઈ શકાય નહીં. એમ જેણે પોતાના પૂર્ણ વિતરાગ સ્વરૂપને શ્રદ્ધું છે, પોતાના પૂર્ણ વિતરાગ સ્વરૂપને જાણ્યું છે અને પોતાનું પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ જ જેને ઉપાદે છે એકાંતે ઉપાદેય છે તેને વિતરાગ સ્વરૂપથી વિરુદ્ધ એવા રાગાદી ભાવો ઉપાદેય છે એ વાત તો રહેતી જ નથી, છતાં એને થાય છે. થાય છે મોક્ષ માર્ગ એમને એમાં ઊભો છે, મોક્ષ માર્ગને એ જાણે છે, એને મોક્ષ માર્ગથી અજ્ઞાન છે એમ ન કહી શકાય. પણ જે પર્યાય દ્રષ્ટિએ કરતા થઈને પરિણમે છે અને ઉલટો ઉપર છોકું ચડાવે છે એનું અભિમાન કરે છે કે નહીં આ તો મેં બીજા નથી કરતા એના કરતા પણ ઘણું સારું કર્યું છે, એવા જીવને તો મિથ્યાત્વ દ્રઢ થાય છે. મિથ્યાત્વ દ્રઢ થાય છે એમ નહીં, ભલે આખું જગત એને ધર્મી જીવ છે એમ કહેતું હોય કે આ બહુ ધર્મ કરે છે, ઘણો ધર્મ કરે છે, એટલો ધર્મના પરિણામ કરે છે કે વાહ, જ્ઞાની કહે છે કે એ ધર્મના માર્ગને, ધર્મને, મોક્ષ માર્ગને એટલે ધર્મને જાણતો પણ નથી, લેશ માત્ર જાણતો નથી, થોડો કે જાણતો નથી, એટલો એ ધર્મના માર્ગથી અજાણ્યો છે એમ અહીંયા કહેવા માગે છે. આ એનું રહસ્ય છે. લોકો ધર્મી ધર્મી કરીને કૂટી મારે, કૂટી મારે એટલે બિચારો મેળાઈ જશે પાછો. એક તો શું છે કે પોતાને અંદરમાં અભિમાનના પરિણામ થઈ જતા હોય કે મેં આ કર્યું, બીજા નથી કરતા એવું મેં કર્યું, એમાં બીજા વખાણે બીજા પ્રશંસા કરે એટલે એને તો જે રસ ઉત્પન્ન થતો હોય એ રસ વધવાનું નિમિત્ત બની જાય છે, બીજા એને કરાવતા નથી કાંઈ. પણ એક તો એની યોગ્યતા હીણી છે, એમાં બહારના નિમિત્તો તે જ પ્રકારના પાછા એને મળે છે એટલે તીવ્ર અભિમાનમાં અને અહંકારમાં આવે છે અને મોક્ષ માર્ગથી ઉલટાનો દૂર થઈ જાય છે. અહીંયા તો એમ કહે છે કે મોક્ષ માર્ગને કરતો નથી, આદરતો નથી, આરાધતો નથી, ઉલટાનો મોક્ષ માર્ગનું એને જરાય જ્ઞાન નથી એમ કહે છે. એને મોક્ષ માર્ગનું જ્ઞાન હોવાનો નિષેધ છે. ઠીક, પણ આટલા બધા શાસ્ત્રો વાંચીને સમજાવી શકે તોય તે કે એ શાસ્ત્રના નિમિત્તે શુભ ભાવો થાય, એ શુભ ભાવમાં એને અહંકાર થાય તો કહે છે કે એ મોક્ષ માર્ગને લેશ માત્ર સમજ્યો નથી, જાણ્યો જાણતો નથી, એ ઓળખતો નથી, એની એને ખબર નથી. આમ લેશ અજાણ્યો છે, જે સાક્ષાત વિતરાગ માર્ગ છે એ માર્ગમાં અંતર્મુખ કેમ થવાય એનાથી તદ્દન અજાણ્યો છે. એટલે અંતર્મુખથી વિરુદ્ધ એવું જે બહિર્મુખ પણ તેમાં વેગથી અને રસથી આગળ વધી રહ્યો છે એમ કહેવા માંગે. એ રીતે અહીંયા બહિર્ભાવોનો નિષેધ છે અને અંતર્મુખ ભાવોને આદરવાનો અહીંયા સૂચના કરી છે. ભગવાન